તારીખ 16-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 742
322માં પત્ર ચાલે છે પાનું 314 ત્રણ પેરેગ્રાફ ઉપર સ્વાધ્યાય થઈ ગયો છે ચોથા પેરેગ્રાફથી પ્રાણી માત્ર પ્રાયે આહાર પાણી પામી રહે છે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. શું છે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે, એટલી આર્થિક સ્થિતિ નબળી હતી કે કુટુંબને આહાર પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ એક સમસ્યા હતી એમની. ત્યારે એમ કહે છે કે મનુષ્ય થયો છે તો એટલા પુણ્ય લઈને તો આવે છે, આમ તો તિર્યંચો પણ આહાર પાણી પામી લે છે. અન્ય મતમાં તો ઈશ્વર કરતાનામાં એવી કહેવત છે કે જેને દાંત આપ્યા એ ચાવણું આપે જ છે, જો ચાવણું ન આપવું હોય તો દાંત જ તમને ન આપ્યા હોત, એટલે મોઢું આપ્યું છે એટલે ખોરાક આપશે. ટૂંકામાં સંઘની પંચેન્દ્રિય થયા છો તો એટલું તો પુણ્ય લઈને આવ્યા છો કે પેટ ભરવાનું નહીં મળે એવું નહીં બને. લૌકિક ન્યાયના કાયદામાં પણ એવું છે કે તમે કોઈ પણ માણસ ઉપર તમારું લેણું વસૂલ કરવા જાઓ તો તમે એનું આહાર પાણીની વ્યવસ્થા ખોરવી નથી શકતા. એટલું રાખ્યા પછી જે વધારાનું હોય એના ઉપર તમે જપ્તી લઈને વસૂલાત કરી શકો છો. લૌકિક કાયદામાં એવા, કેમ કે સ્ત્રી ધન નથી લઈ શકતા, પછી એને ત્યાં અનાજ પાણીને રોટલા બીજું તીજું જે ખાવા પીવાની કોઈ ચીજ તમે નથી અડી શકતા. એમ એનો જે ખાવા પીવાનો જે આધાર હોય એવી કોઈ વસ્તુ ઉપર તમારો હક નથી લાગી શકતો, ભલે તમારો કાયદેસરનું લેણું હોય ને તમારી ફેવરમાં ડિગ્રી થઈ હોય ને તમે જપ્તી લઈને વસૂલાત કરવા ગયા હોય તો. એ તો નિયમ છે, આ તો લૌકિક કાયદાનો નિયમ, કેમ કે તમે કોઈને ભૂખે નથી મારી શકતા, એ તમારો અધિકાર નથી લૌકિક રીતે. તો અલૌકિક રીતે તો તમે પુણ્ય લઈને જ મનુષ્ય થયા છો, માણસ ક્યારે થયા તમે? કે મનુષ્યને યોગ્ય તો પુણ્ય લઈને થયા છો. તો આહાર પાણી તો મળી રહેવાના છે, માટે તમારા કુટુંબને એથી વિપરીત પરિણામ આવે એટલે આહાર પાણી નહીં મળે એવું તમે ધારીને ચિંતિત રહેતા હો તો તે યોગ્ય નથી. એવી ચિંતા કરવી તમારે યોગ્ય નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવે જે આકુલતા આપે છે, એમાં તો ફલાણા પિતાશ્રી રાજના કામદાર હતા, લલ્લુભાઈ લીમડી દરબારના કામદાર હતા, પછી લીમડી છોડીને સાયલા આવેલા દરબારની નોકરી છોડીને. દરબારમાં તો હું રાજકાજ હોય ત્યાં રાત રમત તો હાલતી જ હોય, પોલિટિક્સ ચાલ્યું હશે કાંઈ, નોકરી છોડી દીધેલી. પછી આર્થિક સ્થિતિ વધારે નબળી આવી, વેપારમાં સરખાઈ આવતી નહીં, એટલે કુટુંબની લાજ આડી આવે, ત્યારે આપણે નિર્ધન દેખાશું, આપણે નિર્ધન દેખાશું, આપણે લોકોમાં નિર્ધન ગણાશું, આપણું કુટુંબ જાણે નિર્ધન થઈ ગયું છે એમ લોકો જોશે. કુટુંબની લાજ આડી આવે છે વારંવાર એવોનો વિચાર આવે છે, જે આકુલતા આપે છે એને લઈને તમને આકુલતા થાય છે, તે ગમે તો રાખીએ ને ગમે તો ન રાખીએ બંને સરખું જ છે, મને શું ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી. અને નિર્ધનતા એ કોઈ અપરાધ નથી, એ કોઈ ગુનો નથી, પ્રમાણિક માણસ જો નિર્ધન હોય તો એનું ગૌરવ છે. પ્રમાણિક માણસ નિર્ધન હોય તો એનું ગૌરવ છે, એની મોટી આબરૂ છે ખરેખર. તો હવે અમે કેમ નિર્ધન છીએ? અમારી પ્રમાણિકતાને લઈને નિર્ધન છે, અને એ અમે પસંદ કરીએ છીએ, એ અમારી પસંદગીનો વિષય છે. હે, તો દાખલો ઐતિહાસિક બની ગયો લાલ બહાદુર શાસ્ત્રીનો. હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હતા, મોસ્કોમાં ઓચિંતા ગુજરી ગયા. એમના ઘરમાં કોઈ સંપત્તિ નીકળી જ નહીં, બેંક બેલેન્સ ક્યાંય સંપત્તિ નીકળી નહીં. તેની પાસે તો એટલા બધા પાવર્સ છે કે કરોડો રૂપિયાની અબજો રૂપિયા ભેગા કરવા હોય તો કરી શકે છે, અને કરે છે અત્યારે. એના બદલે એને કાંઈ ભેગું જ ન કર્યું. સાચા અર્થમાં એ લોકોની સેવા કરવા નીકળેલો માણસ હતો. બહુ છાપામાં એનો ગૌરવ તરીકે એની બહુ પ્રશંસા આવી. પ્રશંસા કોઈ કરે કે પ્રશંસા ન કરે શું ફેર પડે છે? એના આત્માને શું ફેર પડ્યો? એને શું મળ્યું ને એને શું ન મળ્યું? કાંઈ નહીં. એટલે એ ચિંતા તો નકામી જીવ કરે છે. કોઈ પરિસ્થિતિમાં ફેર પડે ને, કોઈ ફેર પડે ને. કેમ કે જેમાં પોતાનું નિરુપાય પણ રહ્યું, આપણે ચિંતા કરવાથી કંઈ કરી તો શકતા નથી, તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જ્યારે જે થાય ત્યારે યોગ્ય જ થાય છે, એ જ ન્યાય સંપન્ન છે, બસ એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે, મને લાગ્યું એ તમને જણાવ્યું છે. હું તો મને તો આમ લાગે છે. બહુ સારી યોગ્યતા છે. ખરી આત્મકલ્યાણની ભાવના થયેલી છે. હવે પોતાની વાત કરે છે કે અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. નિર્વિકલ્પ શાંતિ સમાધિ એટલે શાંતિ. આત્માની જે નિર્વિકલ્પ શાંતિ અમને વર્તે છે, એ તો જે આત્માની સ્વરૂપ પરિણતિ વર્તે છે ને એને લઈને છે. હા, એ કે તમે શાંતિ કેવી રીતે રહીએ છે? કે આવે બધો ઉપાધિનો વેપાર, બધો મોટો વેપાર હોય તો ઉપાધિ વધારે હોય છે, તો તમને શાંતિ કેમ રહીએ છે? તો કે અંદરમાં સ્વરૂપ પરિણતિ વર્તે છે ને, એ વર્ત તમારી સ્વરૂપ પરિણતિ હોવાને લીધે અમને નિર્વિકલ્પ શાંતિ રહીએ છે. અને આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પનું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી, બધું ગૌણ છે. અન્ય ભાવમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય છે એ અત્યંત ગૌણપણે થાય છે, કેમ કે પોતાપણું નથી. શું આત્માના સ્વરૂપ સંબંધી જે અમારો નિર્ણય છે, કોન્સેપ્ટ છે, એ તો નિર્વિકલ્પ થઈ ગયા. એમાં હવે કાંઈ વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી કે આત્મા આવો છે ને તેવો છે. એમાં તો નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે. નિર્વિકલ્પણે અમારું વેદન ચાલે છે આત્માનું. બાહ્ય પ્રવૃત્તિમાં ક્યાંય મુખ્યપણું નથી, ગૌણપણે બધું ચાલે છે. એમ કરીને પોતાની વાત કરી. હવે સંપ્રદાય દર્શનોની વાત કરે છે કે બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા, જે દર્શનને વિશે યથાર્થ પ્રમાણપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. એમનો જન્મ વિષ્ણુ કુટુંબમાં છે. એમના માતુશ્રી સ્થાનકવાસી હતા. ને નાનપણમાં વૈષ્ણવ ધર્મની કંઠી પણ બાંધેલી એમને. હા, નાનપણ પણ પૂર્વના સંસ્કાર અને આરાધકપણું લઈને આવેલા, એટલે જૈન દર્શન તરફ નાનપણથી જ વળી ગયા એ. એટલે એમને પોતાનો અભિપ્રાય, ઘણા સંપ્રદાયોના શાસ્ત્રો વાંચ્યા પછી અને તુલનાત્મક રીતે ઊંડાણથી વિચાર્યા પછી આ બધું એ લખે છે કે આત્માને કર્મબંધ થાય છે અને આત્મા કર્મથી મુક્ત થઈને મોક્ષ પામે છે. એ સંબંધી યથાર્થ વ્યવસ્થા, વૈજ્ઞાનિક એની જે વ્યવસ્થા છે, તે જે દર્શનને વિશે, જે સંપ્રદાયને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન કોઈ પણ આત્મા માટે નિકટ મુક્તપણાનું કારણ છે. જો એ દર્શનને એ સ્વીકારે, માન્ય કરે અને અંગીકાર કરે, તો એ નિકટ મુક્તપણાનું કારણ છે. બહુ જ ગમે તે દર્શન હોય, જૈન દર્શન. પછી એમ કીધું કે આવું કોઈ કહેવા માટે યોગ્ય વ્યક્તિ હોય તો તે શ્રી તીર્થંકર દેવ છે, એમ વિશેષપણે અમે માનીએ છીએ. એવું અમે ખાસપણે માનીએ છીએ કે તીર્થંકર દેવે બંધ મોક્ષની વ્યવસ્થા બહુ યથાર્થ પ્રકારે કહી છે. એટલે એમ કહી શકાય કે જૈન દર્શનનો જે કર્ણાનુયોગ છે અને કર્ણાનુયોગના જે શાસ્ત્રોમાં કર્મના સિદ્ધાંતોનું પ્રતિપાદન છે, તે જગતના કોઈ પણ સંપ્રદાયમાં નથી. 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે એવું હિન્દુ ધર્મમાં માન્યતા છે, પણ 84 લાખની ગણતરી કોઈ શાસ્ત્રમાં નથી. અહીંયા નિયમસારમાં છે 84 લાખ કુળ ક્યાં છે, મનુષ્યના કેટલા, તિર્યંતના કેટલા, દેવોના કેટલા, નારકીના કેટલા, કેટલા લાખાના, કેટલા લાખાના, કેટલા લાખાના, એમ સરવાળો કરો એટલે 84 લાખ થાય. એ તો એક મોટી વાત કરી. ઝીણામાં ઝીણા, નાનામાં નાના પરિણામોમાં કયા પ્રકૃતિનો કેટલો બંધ થાય, 8 પ્રકૃતિમાંથી, અને એ કર્મ બંધ થાય એની સ્થિતિ કેટલી, એનો તીવ્રતા મંદતાનો અનુભાગ કેટલો, એનું પ્રમાણ જથ્થાનું કેટલું, અને એના પ્રકૃતિનો પ્રકાર કયો, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિનો અનુભાગ, એનો હજારો વાતો વ્યવસ્થિત રીતે અનુભવ સિદ્ધપણે કર્ણાનુયોગમાં છે, કર્ણાનુયોગના શાસ્ત્રોમાં છે. એ વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કેમ કે સર્વજ્ઞ સિવાય કર્મનો વિષય જ કોઈ જાણી શકે નહીં. કર્મના પરમાણુ તો ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે જ નહીં, અતિન્દ્રિય જ્ઞાન ગોચર છે. સર્વજ્ઞના જ્ઞાન સિવાય એ સમજાય નહીં, આવે ક્યાંથી? એટલા માટે ભગવાન મહાવીર સ્વામી પછી લગભગ 350-350 વર્ષે જૈન દર્શન વિશેષપણે હાનિ પામતું જોયું અને અન્ય દર્શનના સાધુઓ અને વિદ્વાનો શાસ્ત્રાર્થ માટે આવવા માંડ્યા, રાજ બદલાવા માંડ્યો, અન્ય મતી રાજાઓ થવા માંડ્યા, એના વિદ્વાનો જોર કરવા માંડ્યા, કેમ કે એને પડખે રાજા હોય, બોલાવો અમારી સામે કોઈ આવે, આવો અમારી સામે શાસ્ત્રાર્થ કરો. ગિરનારમાં એ શાસ્ત્રાર્થ ચાલેલો છે, ગિરનાર ઉપર. એ ગિરનારમાં એ દિવસોમાં દર્શન નામના આચાર્ય વિચારતા હતા. એ દર્શનાચાર્યની ગુફા મેં જોઈ આવ્યા હું, એ ગુફા છે દર્શનાચાર્યની ગુફા કહેવાય છે. અમે જોવા ગયા હતા, રસ્તો જરા ખરાબ છે, કેળી છે પણ આકરી છે જરા ક્યાં ક્યાં, પણ જોવું તો એટલે ગયા હતા 2077ની સાલમાં, કેટલા વર્ષ થયા,
37 વર્ષ પહેલા ગિરનાર દર્શનાચાર્યની ગુફા. એ દર્શનાચાર્યને કરુણાની યોગનું બહુ જ્ઞાન હતું, પણ બધું કંઠસ્થ હતું. એ વખતે કોઈ શાસ્ત્રો દિગંબર સંપ્રદાયમાં નહોતા, અને સ્વતંબર સંપ્રદાય હજી શરૂ નહોતો થયો. એમને વિચાર આવ્યો કે મારું આયુષ પૂરું થશે એટલે મારું જ્ઞાન તો મારા આત્મા સાથે જશે, અને અહીંયા જૈન ધર્મનો જે પ્રભાવ જે જ્ઞાનથી પાડી શકાય એ કરુણાનો યોગ સિવાય ન પડે. કેમ કે અધ્યાત્મની વાતો તો બે સરખી કરે, અમને વચનાતીત આનંદ ને અનુભવ થાય છે, વચનાતીત અમે સમાધિ લગાવીએ, અમે ધ્યાન કરીએ, એના કોઈ બારમાં પ્રૂફ છે ને કે આ જ્ઞાન સુપિરિયર છે, એનો બારમાં કોઈ પ્રૂફ નથી. અને એ તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનવાળા સમજે પણ નહીં પૂરી વાત. ત્યારે બુદ્ધિમાં બુદ્ધિવાળાને પાણી ઉતરી જાય એવું કોઈ વાત હોય તો તે કરુણાનો યોગ નહીં છે. એ જ્ઞાન એમની પાસે હતું એટલે એમને વિકલ્પ થવા માંડ્યો. પોતાનો ઉપયોગ ચાલતો નહોતો શાસ્ત્ર લખવામાં, અંદર આત્મામાં જ્ઞાન ઘણું હતું, એ વિકલ્પ ચાલતો હતો કે આ જ્ઞાન પુસ્તકારૂઢ કરવું જોઈએ, આ જ્ઞાન પુસ્તકારૂઢ કરવું જોઈએ. જ્યારે એવી ભાવના હોય છે કોઈ મહાપુરુષને ત્યારે એ ભાવના સાકાર અવશ્ય થાય છે, કુદરત બંધાયેલી છે. એક રાત્રે એમને સ્વપ્નમાં બે બળદ ને ચાલ્યા આવતા જોયા. બસ સ્વપ્ન પૂરું થઈ ગયું, પણ એમને સંકેત થઈ ગયો કે નક્કી, કેમ કે એમની નીંદર તો કાળા કાગા નીંદર હાવ હોય છે, બહુ બહુ અલ્પ આછી નીંદર હોય, અને એ તે પણ ઘડી અડધડી, બાકી તો જ્ઞાન ધ્યાનમાં રહે. નક્કી કાંઈ બનવાનું છે. સવાર પડી ત્યાં બે બીજા દિગંબર મુનિઓ આવ્યા એમની પાસે. બરાબર, હવે બરાબર છે. પછી એમણે પોતાની પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાન એમણે આપ્યું. એ પણ આચાર્ય પદે એમને સ્થાપિત કર્યા. પુષ્પદંત અને ભૂતબલી નામના આચાર્યો થયા. એ જ્ઞાન એમણે આપ્યું મૌખિક રીતે. એ જ્ઞાનને ધારણ કરી શકે એવો એમનો ક્ષોભ પણ હતો, અને એમને આજ્ઞા કરી કે તમે આ જ્ઞાનને ગ્રંથારૂપ કરજો. એ પછી ત્યાંથી વિચરતા વિચરતા ગુજરાતમાં ગયા. ગુજરાતમાં અંકલેશ્વર પાસે આજે પણ ઘણા તાડને ઝાડો છે, તાડના હજારો ઝાડ છે આજે બી, ખાસ કરીને આ સમુદ્ર કિનારા આસપાસ. આ રેલવેનો પાટો સમુદ્ર કિનારા આસપાસ જ કાંઠે પાટે કાંઠે કાંઠે જ પાટો છે. ત્યાં એમણે તાળપત્ર ઉપર ષટખંડ આગમ નામનું શાસ્ત્ર બનાવ્યું. એ ષટખંડ આગમ ષટખંડ આગમમાં સિદ્ધાંતો છે. ત્યાર પછી વીરસેન સ્વામી ને જીનસેન સ્વામી થયા, એમણે 31 પુસ્તકો તાળપત્ર ઉપર લખ્યા મોટા મોટા. એમાં ખૂબ વિસ્તાર કર્યો, ષટખંડ આગમની ટીકા કરી એમણે. અને એ મૂળ શાસ્ત્રો આજે મૂળ બિદરીમાં છે. આપણે મૂળ બિદરી ગયા હતા કઈ સાહેબ, મૂળ બિદરીમાં મૂળ શાસ્ત્રો છે. એ લોકો ત્યાં જીનવાણીના દર્શન કરાવે છે, બીજા અમને પણ બતાવ્યું. હું તો આવડું તાળપત્ર કાઢીને પૂછું કે તો ઓરિજિનલ છે 2000 વર્ષ પહેલાં લખાયેલો કે હમણાંનો છે? કંઈ તો મને ખબર નથી કે કહેવાનો આશય એ છે કે બંધમોક્ષની વ્યવસ્થા જૈન દર્શનને વિશે જે કહેવામાં આવી છે તીર્થંકરની પરંપરાથી, એવી વ્યવસ્થા ક્યાંય પણ પ્રતિપાદિત થયેલી જોવામાં આવતી નથી. આ તો ચેલેન્જ મારીને કોઈ કહી શકે એવી વાત છે. અને એ જે તીર્થંકર દેવનો અંતરાશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રમાં હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કેવી છાતી ઠોકીને વાત કરીશ, જે બંધ મોક્ષની વ્યવસ્થા તીર્થંકર દેવની પરંપરાથી ચાલી આવી છે એનો આશય શું? આત્મકલ્યાણ કેવી રીતે કરી શકાય એ એમના અંતરંગમાં રહેલો, એમના હૃદયમાં રહેલો આશય છે. એ આ પારમાર્થિક આશય છે. એ આશય મુખ્યપણે અત્યારે કોઈને વિશે વર્તતો હોય તો તે અમારામાં છે એમ અમને દ્રઢપણે ભાસે છે, ફીલ કરીએ છે, લાગે છે. અમને કોઈ અત્યારે આ ક્ષેત્ર દેખાતું નથી, પ્રસિદ્ધપણે કોઈ નહીં હોય. આમ તો સમકાલીનપણે સાલ મેળવવા જતા 1946માં કૃપાળુદેવને સમ્યક દર્શન થયું. 1946માં ધર્મદાસ દીક્ષુલ્લક થયા, એમની રચના 1946ની દેખાય છે. જ્ઞાની થયા હતા પણ એ વખતે કોઈ કોમ્યુનિકેશનના સાધનો હતા નહીં એટલે કોઈને કાંઈ ખબર પડે નહીં, આવાગમનના સાધનો હતા નહીં એટલે કાંઈ ખબર પડે, એટલે પ્રાય શબ્દ એમણે નાખ્યો છે મુખ્યપણે. પ્રાય અને મુખ્યપણે હોય તો એ અમારામાં છે. ગુરુદેવની દીક્ષા 1946માં થઈ હતી અને જ્ઞાન થયું તો 1978માં. 32 વર્ષની ઉંમરે ગુરુદેવને સમ્યક દર્શન થયું છે. બેનશ્રીને 18 વર્ષની ઉંમરે થયું છે. 46માં દીક્ષા લીધી, 78માં સમયસર હાથમાં આવ્યું ત્યારે એમની ઉંમર 32. 1946માં એમનો જન્મ છે. બનતા જન્મ 1946માં, જન્મ 1946માં છે. દીક્ષા તો કઈ 69માં કેવી રીતે હતી, 8 વર્ષ ગયા એવી રીતે દીક્ષા લીધા પછી 69ની સાલમાં દીક્ષા લીધી. 46, 56, 66 બરાબર 23 વર્ષે દીક્ષા લીધી એમણે અને 32 વર્ષે જ્ઞાન છે. ગોપાલદાસજી બરૈયા જ્ઞાની હતા કે કેમ એ કોઈ મળતું નથી. સિદ્ધાંત જ્ઞાન જૈન શાસ્ત્રોનું એમને બહુ સારું હતું અને એમણે સિદ્ધાંતિક વિષયનું પ્રતિપાદન કર્યું છે. જ્ઞાની સમ્ય જ્ઞાનનો વિષય જુદો છે, સિદ્ધાંતની સમજણ જુદો વિષય છે. એ બહુ સારા વિદ્વાન હતા એમાં કોઈ સવાલ નથી. અને એમની નીચે આ બધા વિદ્વાનો થયા, ફૂલચંદજી એ બધા જે વિદ્વાન થયા, કૈલાસચંદજી, જગનમોહનલાલજી, ત્રણ વિદ્વાનો મોટા થયા. એ ત્રણે અત્યારે ગુજરી ગયા. દિગંબરોમાં વર્તમાનમાં આ ત્રણ વિદ્વાનો પ્રખર વિદ્વાનો ગણાયા. પણ એ ભણ્યા તો ગુરુ ગોપાલદાસજી, એમાં ગુરુ કહેવાના હતા, ગ્રસ્થી હતા પણ એમના ગુરુ હતા એટલે ગુરુ ગોપાલદાસજી બરૈયા કહેવાના. ગ્વાલિયરમાંથી આવી મુંબઈમાં નોકરી કરતા હતા, સાધારણ સ્થિતિમાં હતા. અને એ કૃપાળુદેવના સમકાલીન હતા એટલે એકવાર બીજા ભોયવાડાના દિગંબર મંદિરમાં દર્શન કરવામાં બિહારે થઈ ગયેલા મંદિરમાં. એમને થોડી ખ્યાતિ સાંભળેલી પણ આકર્ષણ નહીં થયેલું. જો અધ્યાત્મમાં પ્રધાનતાવાળા હોય તો આકર્ષણ થયા વગર ન રહેત. એટલે અહીંયા થોડો વિચાર માગે એવો વિષય ખરો. એમ સાંભળ્યું છે કે એમણે કૃપાળુદેવને વિનંતી કરેલી કે તમે કોઈ અધ્યાત્મશાસ્ત્રનું કોઈ બતાવ્યું હશે નામ આપીને, કે તમે અનુવાદ કરી આપો તો સારું. નહીં, કૃપાળુદેવને ગુરુ ગોપાલદાસજીએ એમને કંઈ વિનંતી કરેલી, સાંભળી વાત છે. એ કૃપાળુદેવ ના પાડે કે મારાથી નહીં થઈ શકે, કેમ કે એમની પાસે સમય જ નહોતો ને ઉપયોગે ચાલે એવું નહોતો અનુવાદ. તો પછી એમણે કોઈ કાર્ય નહીં કર્યું. પણ એ બે મુંબઈમાં મળેલા છતાં એકબીજા સત્સંગ કરતા નહોતા, સત્સંગ છે નહોતા મળતા. આત્મરુચિ હોય તો સત્સંગ વગર રહી ન શકે. અધ્યાત્મની રુચિ બીજો વિષય છે, સિદ્ધાંતનું જાણવું બીજો વિષય છે. તીર્થંકર દેવનો અંતરાશય પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાકપણું છે. અમને જે આત્માનો અનુભવ થયો છે, આત્માનો સાક્ષાત્કાર થયો છે, એના ફળમાં અમને વિતરાગતા પ્રગટ થઈ છે. પ્રગટ વિતરાગતા અમને વર્તે છે એ અમારા જ્ઞાનનું ફળ છે. અને વિતરાગનું કહેલું જે શુદ્ધ જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. અને તીર્થંકર દેવે જે શુદ્ધ જ્ઞાનનું નિરૂપણ કર્યું છે એનું ફળ પણ વિતરાગપણું જ છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ, કેમ કે અમને એ જ્ઞાનની પ્રાપ્તિ છે, અમને પણ વિતરાગપણું ઓછું છે. માટે અમે તીર્થંકર દેવના સાચા અનુયાયી છીએ, ખરેખરા અનુયાયી છીએ. વચ્ચે એક પત્ર આવી ગયો, તીર્થંકર દેવ માટે કેવું કડક લેખ્યું હતું એમણે, આપણે અવલંબન આધાર જેને કહે છે ને, અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય નહીં હોય એમ કરીને લખી છે. હા, એ તો શૈલીથી વાત મૂકી છે, એમણે બીજું કાંઈ નથી. પણ સામાન્ય માણસને જરા આકરું પડી જાય એવું છે, સમજણ ન પડે તો આકરું પડે. એ દ્રષ્ટિએ એમની જે શૈલી છે એને એમાં ક્યાંક ક્યાંક એમણે એવો વળાંક લીધો છે કે એમને સમજવા કઠણ પડે. એ તો એમને સમજવા માટે બહુ ઊંડી સમજ જોઈએ, છીછરી સમજવાળા સમજી ન શકે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. અને વિતરાગનું કહેલું જે શુદ્ધ જ્ઞાન છે તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, એટલે વિતરાગપણાનું જ કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, અમે તીર્થંકર દેવના સાચા અનુયાયી છીએ. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે. વનમાં રહીને જેટલો વૈરાગ્ય હોય એટલો અમને ઘરમાં વૈરાગ્ય છે એમ કે છે. વનમાં રહેનારને જેટલો વૈરાગ્ય હોય એટલો અમને ઘરમાં રહીને, એ મુંબઈ બેઠા બેઠા લખે જ પાછા. તથાપિ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. પૂર્ણ વિતરાગ થવું છે એની અમને રુચિ છે, અને એના માટે અમે વનને પસંદ કરીએ છીએ. અમે ઘરમાં રહેવાનું પસંદ નથી કરતા, ભલે અમને સંભાવ હોય તોય, તે અમારી રુચિ વનમાં રહેવાની છે. સુખની ઈચ્છા નથી પણ વિતરાગપણાની ઈચ્છા છે, પણ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું. સુખની ઈચ્છા નથી એટલે વિકલ્પ નથી, અમને સુખનો વિકલ્પ નથી. રાગ થયો ને, રાગ થાય ને, જ્ઞાતા દ્રષ્ટા છીએ. હા, પણ એમાં કે વર્તમાનમાં વિતરાગ છે તો વિતરાગતાના પ્રમાણમાં સુખ છે. પૂર્ણ વિતરાગતા નહીં છીએ છીએ એટલે પૂર્ણ સુખ તો થવાનું છે. અમારી ઈચ્છા વિતરાગપણાની છે. જો જ્ઞાતા દ્રષ્ટાપણામાં શું છે એનું એક બહુ ઉજળું પાસું છે, જે સુખની ઈચ્છામાં સમજાય એવું નથી. પણ વિતરાગપણાની ઈચ્છામાં સમજાયું. વાત એમ છે કે જે જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ છે એ સાક્ષી ભાવના પરિણામ છે, અને એમાં કરવું ન કરવું કાંઈ આવતું નથી. અને એની છેવટની હદ એવી છે કે હે અને ઉપાદેયનો વિકલ્પ ખલાસ થાય છે. સુખની ઉપાદેયતા એ વાત રહેતી નથી, હે અને ઉપાદેયતાનો વિકલ્પ પણ ખલાસ થાય છે. નહીતર છોડવા યોગ્ય છોડવું અને ગ્રહણ કરવા યોગ્ય અંગીકાર કરવા યોગ્ય અંગીકાર કરવું એને એક રીતે વિવેક ગણવામાં આવે છે. રાગ નથી ગણવામાં આવતો, એને જ્ઞાનનો વિવેક ગણવામાં આવે છે. પણ એ હે ઉપાદેયનો વિકલ્પ ખલાસ થઈને માત્ર વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટાપણે રહી જાય ત્યારે એને પરમ વિવેક કહેવામાં આવે છે. વિવેક નહીં, એને પરમ વિવેક કહેવામાં આવે છે. એટલે હે ઉપાદેયના વિવેકથીની કક્ષાથી પાર જઈને વિતરાગતા ઊભી થઈ છે અને એમાં જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એટલે જ્યાં જ્ઞાતા દ્રષ્ટાપણું છે ત્યાં કર્તવ્ય અકર્તવ્યનો સવાલ સમાપ્ત થાય છે. એક વાત. બીજી વાત એ છે જ્ઞાતા દ્રષ્ટાપણાને કે રાગને કરવાની વાત તો વિતરાગતામાં છે જ નહીં જ્ઞાતા દ્રષ્ટાપણામાં, પણ ઉત્પન્ન થયેલા રાગને મટાડવાની વાત પણ જ્ઞાતા દ્રષ્ટાપણામાં નથી. વિકલ્પ કરવો એ નથી ને વિકલ્પ મટાડવો એ નથી. અમે એના જ્ઞાતા છીએ. વિકલ્પ ઉત્પન્ન થયો એ અમારા જ્ઞાનમાં અન્ય જ્ઞેય છે, પર જ્ઞેય છે, અને અમે એના જ્ઞાતા છીએ. એના કરતાય નથી ને એના હરતાય નથી, એને કરતાય નથી ને એને છોડતાય નથી, અને એ જ છૂટવાનો ઉપાય છે. બીજો એનો ઉપાય નથી. એ બી વિતરાગતા એ જ રાગને મટવાનો ઉપાય છે. એવી હદે વિતરાગતાનું સ્વરૂપ છે. એટલે એમ કીધું સુખની ઈચ્છામાં એવી વાત ન સમજાય. સુખની ઈચ્છામાં એવી વાત ન સમજાય. પરમાનંદને સૌ ઈચ્છે છે, પરમ સુખને સૌ ઈચ્છે છે, વિતરાગતાને કોક જ સમજે છે એમ કેવું છે. કેમ કે આ તો સૌભાગભાઈ અન્ય મતમાં પ્રવેશેલા હતા, આ તો એને ટ્રીટમેન્ટ આપે છે પત્ર લખી લખીને. જો અમને સુખની ઈચ્છા નથી, અમને વિતરાગતાની ઈચ્છા છે. આમ આમ જૈન દર્શન કોઈ જુદી ચીજ છે એમ કહેવા માગે છે. કેટલી કેટલી વાત એમણે ઉઠાવી છે, બંધ મોક્ષની વ્યવસ્થાથી માંડીને શું પહેલાં પોતાની દશાનું વર્ણન કર્યું કે અમને આત્મશાંતિ વર્તે છે, મુંબઈમાં બેઠા છીએ, વેપાર ધંધો કરીએ છીએ, હજારો રૂપિયાની લાખો રૂપિયાની લેવડ દેવડ કરીએ છીએ, પણ વિતરાગતામાં બેઠા છીએ, આત્માની શાંતિમાં સમાધિમાં બેઠા છે. પછી વાત કરી બંધ મોક્ષની વ્યવસ્થા. તીર્થંકર દેવ કહે છે, એ તીર્થંકર દેવનો અંતરાશ્રય અમારા મુખ્યપણે અમારી પાસે છે અત્યારે. અને અમે સુખને નથી ઈચ્છતા, વિતરાગપણાને ઈચ્છીએ છીએ. એમ કરીને એમને વિતરાગતા શું છે, વિતરાગ દર્શન શું છે, વિતરાગીપણું શું છે એના ઉપર લઈ જાય છે. એ સમજમાં એ જ્ઞાન ઉપર લઈ જાય છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી, તો તે ઉદેરીને આણવાનું બને એવી દશા અમારી નથી. ત્રણ લીટીમાં એક વાક્ય લખ્યું છે. સુભાગભાઈ લખ્યું છે કે આપ જગતનું કલ્યાણ કરો, અને આપ જગતનું કલ્યાણ કરો એવું સામર્થ્ય પણ છે તમારામાં, રિદ્ધિ સિદ્ધિ છે, આત્મજ્ઞાન છે, ક્ષોભ સમ છે, વાણીનો યોગ છે, વક્તા અને લેખક બે હતા અને કવિ હતા અને અસાધારણ સમજાવવાનું જ્ઞાન પણ અસાધારણ હતું. સમજ તો અસાધારણ હતી પણ સમજાવવાનું જ્ઞાન પણ અસાધારણ હતું. એમણે વિનંતી કરી છે કે જગતનું કલ્યાણ થાય એવી કાંઈ પ્રવૃત્તિ કરો તમે, એવો કોઈ પુરુષાર્થ કરો તમે. ઓકે, કોઈ પ્રકારે એવી ઈચ્છા રહે છે, ક્યારેક એવો વિકલ્પ આવે છે, અરે જગતના જીવો કેવળ અજ્ઞાનને લઈને દુઃખે છે, એક થોડુંક સાચું જ્ઞાન પામે તો એનું દુઃખ મટી જાય, મારે તો કાંઈ લેવા દેવાનું છે નહીં, અમે તો વિતરાગ થયા છે. જ્ઞાન છે એ જ્ઞાન જો બહાર આવે તો લોકોનું અજ્ઞાન મટે અને એના દુઃખ મટે, અજ્ઞાન મટે તો એના દુઃખ હોય, કેમ કે અજ્ઞાનને લઈને દુઃખી છે. સંયોગ વિયોગને લઈને કોઈ દુઃખી નથી, અજ્ઞાનને લઈને દુઃખી છે. કોઈ પ્રકારે ઈચ્છા પણ થાય છે તો પણ ઉદયને અનુસરીને ચાલવું એ અમારા આત્માની સરહદ સાથે ઉદય પ્રમાણે ચાલ્યા જઈએ છીએ. ઉદયને લાવતા નથી, ઉદયને ટાળતા નથી. મિત્રકતા છે ને, ઉદયને લાવતા નથી, ઉદયને ટાળતા નથી. એટલે જગતના કલ્યાણ કરવાનો ઉદય લાવવો નથી અને ચાલતા ઉદયને ટાળવો નથી, એ અમારી સહેજ દશા થઈ ગઈ છે મિત્રકતાને કારણે. અને તેવો ઉદયકાળ એટલે બીજાનું કલ્યાણ કરવાનો ઉદયકાળ હાલમાં તો સમીપમાં જણાતો નથી, એવું કોઈ દેખાતા નથી પરિસ્થિતિ. તો ઉદય નથી તો ઉદેરીને એ કાળને લાવવો, એવો પરાણે એ વસ્તુ ઊભી કરવી, એવી અમારી દશા નથી. તો પોતાની અંગત દશાની વાત કરી, પણ કોઈ પણ જ્ઞાની કોઈને પરાણે ઉપદેશ આપે નહીં, પરાણે સ્વાધ્યાય કરાવે નહીં, પોતાની વાત પરાણે લાદે નહીં, થોપે નહીં. આ તો કોઈ પણ જ્ઞાની માટે સામાન્ય રીતે પાત્રતાવાન જીવ હોય, પાત્રતાવાન એટલે આત્મકલ્યાણ કરવાનું ગરજવાન હોય, એને આંગળી ચિંતે કે જો માર્ગ આ છે, આ માર્ગ હાયલો જતો, એ આંગળી ચિંતાનો પુણ્ય છે એમને, બસ પુણ્યની ઈચ્છા નથી. પણ સામાજિકની પાત્રતા જોઈને માર્ગ દર્શાવે છે, આથી વધારે કોઈ વાત નથી, પરાણે દેવાની તો વાત જ નથી. એટલે ઉદય અનુસાર વિકલ્પ આવે, ઉદય અનુસાર વિકલ્પ આવે. જેનો જેવો ઉદય એમનો પોતાને ઉદય નથી, ઉદય અનુસાર વિકલ્પ આવે, પણ પરાણે નહીં. કોઈ જબરજસ્તીથી વાત નહીં, સામાન્ય જીવને ઈચ્છા હોય, ગરજ હોય, પાત્રતા હોય તો ઠીક છે. એમની ભાવના એમ હતી કે જગતના જીવોનું કલ્યાણ થાય તો સારું, આમના દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય તો સારું. હવેના પેરેગ્રાફમાં સુભાષભાઈએ જે શબ્દો લખ્યા છે અવતરણ ચિહ્નમાં એમણે મૂક્યા છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે, એ ભાવાર્થનું જે વચન લખ્યું તે વચનને અમારો નમસ્કાર. એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. ઉદયમાં એમને પરિણામ ખેંચાતા હતા પણ યોગ્યતા, અંદરની યોગ્યતા કેવી હતી? માગી ખાઈને એટલે હું કે કોઈ વખત કોઈને લોન લઈ લેશું કે ભાઈ તમે થોડો ટાઈમ જરાક લોન આપો, હું તમને પાછી આપું, એવી રીતે ગુજરાન ચલાવશું. પણ અમે નિર્ધન છીએ, અમે નિર્ધન છીએ, અમે નિર્ધન, એવો ખેદ એ વ્યાકુળતા નહીં કરીએ. કેમ, એમ શેનો આધાર છે એમને એ વાતમાં? કે જ્ઞાનના અનંત આનંદ આગળ નિર્ધનતાનું જે દુઃખ ગણાય એ તો એક તણખલા જેટલું છે, અમને એનું જરાય વજન નથી. જેટલું અમને જ્ઞાનના આનંદનું વજન છે, એક પલ્લામાં જ્ઞાનનો આનંદ છે, તો બીજા પલ્લામાં નિર્ધનતાની પ્રતિકૂળતા છે, એ તો તણખલા જેટલું વજન છે. એટલો બધો અમારો મુખ્ય ગુણપણો છે. આવું તમે જે વાત લખી, તમને આટલો બધો આત્માનો વજન છે, આત્મા પ્રત્યેનું આટલું બધું વજન છે, અને સંયોગનું આટલું બધું ઓછું વજન છે. અમે તો તમારા વચનને, તમને નમસ્કાર કરીએ નહીં, તમારા વચનને નમસ્કાર કરીએ. ખરી યોગ્યતા છે તમારી, આવી યોગ્યતા પોતે એ યોગ્યતા ઉપર વારી જાય છે, નમસ્કાર કરે છે. પાત્રતાને ને યોગ્યતાને કેટલો હાઈલી રિસ્પોન્સ આપે છે, આ જોવાનું, નમસ્કાર કરે છે. હા, જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાનનો એટલે પોતાને એ ખબર છે કે જ્ઞાન પ્રત્યે તો એનો અનંત આનંદ આગળ આ તો કાંઈ છે જ નહીં. હા, તૃણવત છે એટલે કાંઈ નથી. આ તો તણખલાની કિંમત શું, તણખલાનું વજન શું, કાંઈ નહીં. એમ અમારા પ્રતિકૂળ સંયોગોની શું સ્થિતિ, કાંઈ નહીં ને, કાંઈ ગણતા નથી એને. એટલું અમે આ જ્ઞાનને, આત્માના આનંદ, જ્ઞાનનો આનંદ કહ્યું કે આત્માનો આનંદ કહ્યું, આત્મજ્ઞાનનો આનંદ કહ્યું, એની અમને એટલું બધું મૂલ્યાંકન છે. ત્રેવીસમા વર્ષે એમણે એ વાત લખી ને, ગમે તે થઈ જાઓ, ગમે તેમ થાઓ, આ કરવું જ છે. એ નિર્ણય આવે છે કે નહીં, મુમુક્ષુની ભૂમિકા. કોઈ પણ કિંમતે આત્મકલ્યાણ કરી જ લેવું છે, કોઈ પણ ભોગે, એની કોસ્ટ, કોઈ કિંમત લાગી જાવ તો ભલે લાગી જાવ, આત્મકલ્યાણ કરી જ લેવું છે. કેમ કે અનંતા નરક નિગોદના ભાવને આવવા નથી દેવા, એટલી મોટી એની કિંમત છે આત્મકલ્યાણની. એની પાસે જગતની સંપત્તિ શું છે કે કાંઈ છે જ નહીં. તો તમે એક મૃત્યુને રોકી શકો નહીં, એક માંદગીને રોકી શકો નહીં, એક પીડાને રોકી શકો નહીં, એક એક્સિડન્ટને રોકી શકો નહીં, તો નરક નિગોદના ભાવને તમે શું રોકવાના હતા? તમારી પાસે શું શક્તિ છે? તમારી સંપત્તિ તમારી એક્સિડન્ટને રોકી શકતી નથી, તમારી પીડાને રોકી શકતી નથી, તમારા મૃત્યુને રોકી શકતી નથી. તો આ તો અનંત નરક નિગોદના ભાવ પીડ્યા છે, જો કલ્યાણ ન થાય તો. એની પાસે શું છે આ બધું? કાંઈ નથી. સંયોગો કોઈ ચીજ નથી. એને ગમે તેમ થાવ, આ કરવું છે એટલે કરવું જ છે. એવું જે કરવા ધારે અને એનું આત્મકલ્યાણ ન થાય, ન ભૂતોનું ભવિષ્ય કોઈ દિવસ બને જ નહીં. એનું થાય થાય ને થાય, ગેરંટેડ વાત છે. કુદરત બંધાયેલી છે એની સાથે. અને એવા નિર્ણયમાં અનંત શક્તિનો ધણી એવો જે આત્મા, એ બેઠો થઈ જાય છે. ઉઠો તો એ બેઠો થઈ જાય, જાગ્રત થઈ જાય છે. એ અનંત શક્તિ ઉપર આવરણ આવ્યું તો એને ખંખેરવા તૈયાર થયો. હવે તાકાત નથી કે એને કોઈ રોકી શકે.